જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ બીજો એમાં પ્રશ્નોને 46 કોમ્પ્યુટરમાં પાનું 356 ગો ટુ પેજ નંબર 356 પ્રશ્નોત્તરમાળામાં ભાગ બીજો પ્રશ્ન 146 146 સમ્યક્ત્વ કોને કહે છે? સમ્યક્ત્વ કોને કહે છે? સમ્યક્ત્વમાં જવાબ તરીકે પાંચ વાત આપી છે. જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય, અખંડ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ થાય, તે સમ્યક્ત્વ. સમ્યક તો ગુણ છે, અને ગુણની અપેક્ષાએ કહીએ તો એ ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી, શ્રદ્ધા ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી જે થાય છે તેને સમ્યક્ત્વ કહેવાય. આવી સામાન્ય વ્યાખ્યા શાસ્ત્રમાં આપી છે, પણ એ અધૂરી વ્યાખ્યા છે. એટલે અહીંયા એને બરાબર આખી કરીને લખ્યું છે કે જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય. આ પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય એ મુખ્ય વસ્તુ છે. એના વિના માત્ર કેટલાક લોકો એ રીતે શાસ્ત્રની વાતને લઈને બેસી જાય છે કે શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય થાય એટલે સમકિત, એ સમ્યક્ત્વ, એ સમ્યક દર્શન. એટલી વાત બરાબર નથી. એમાં મુખ્ય વસ્તુ જો કંઈ હોય તો પોતાના આત્માનો પ્રતિભાસ. અને કેવા આત્માનો પ્રતિભાસ? તો કે જેવું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે એવા સ્વરૂપનો પ્રતિભાસ થાય, એનો અનુભવ થાય, એ દેખવામાં આવે, અખંડ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ થાય. એ એક એક ગુણ દેખાય એમ નથી હોતું, એ અનંત ગુણનો પિંડ છે. તો એવા અનંત ગુણની પર્યાયો જે છે એ એક સાથે અનુભવમાં આવે એટલે સુખરૂપે, અલૌકિક સુખરૂપે, અલૌકિક આનંદ રૂપે એનો અનુભવ થાય. અને એ જ વખતે જ્ઞાનમાં જે અનુભવ થાય છે, જ્ઞાનમાં જણાય છે, એ જ વખતે જ્ઞાનમાં ભગવાન આત્મા બધાથી જુદો ભિન્ન એને તરતો અનુભવાય. એટલે જે પ્રતિભાસ છે કે આ આત્મા, એ પ્રતિભાસ, એ આત્માનો પ્રતિભાસ, આ આત્મા, એ પ્રતિભાસ સમ્યક દર્શનમાં તિર્યંતનું સમ્યક દર્શન હોય તો એનો પ્રતિભાસ, કે ચોથા ગુણસ્થાને કે થાય છે મનુષ્યને એનો પ્રતિભાસ, કે પછી એ કેવળીના સમ્યક દર્શનમાં એ પ્રતિભાસ, આ આત્મા, એ પ્રતિભાસ જે છે એ પ્રતિભાસની અપેક્ષાએ, એ બધાનું સરખું, એ બધાનું સરખું. જ્ઞાનની વાત જુદી, એમાં જ્ઞાનની તારતમ્યતા બધાની જુદી, પણ એ પ્રતિભાસ છે તે બધાનો સરખો. એટલે અહીંયા જે પહેલી વ્યાખ્યા કરી છે એને બરાબર સમજવાની જરૂર છે કે જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય, અને એની સાથે પાછું લીધું છે કે અખંડ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ થાય. આત્મા અખંડ છે, વર્ણન કરવા માટે આપણે એમ કહીએ કે એ દ્રવ્ય ગુણ અને પર્યાય, અને પર્યાયની વાત લઈએ તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ, અને પછી એમાં ગુણની વાત આપણે લઈએ તો એ અનંત ગુણો કઈ રીતે અને કેટલા ને શું ને કેમ ને બધી વાતો આપણે કરીએ, પણ આત્માનું સ્વરૂપ એવું કોઈ ખંડ ખંડ છે જ નહીં. આત્મા અખંડ છે, પણ એ અખંડ વસ્તુને સમજવી છે તો આપણે એને એ ક્રમમાં સમજીએ છીએ, એક પછી એક વસ્તુ લઈને. પણ એવો કોઈ ક્રમ નથી, ગુણ બધા એક સાથે જ રહ્યા છે. એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે, એમ પણ નથી કે સ્વતંત્ર એક જ ગુણ એટલે એક ગુણનું જ પરિણામ, બીજી બાજુ બીજાનું એને સાથે કંઈ લાગે વળગે નહીં, એવું નથી. આત્માના બધા જ ગુણો એક સાથે રહ્યા છે અને ક્યાંય એને જુદા પાડી શકાય એમ છે જ નહીં. એક ઉદાહરણ આપું એટલે સમજાઈ જશે આ વાત. સાકર લઈએ તો સાકરના દરેકે દરેક કણની અંદર સફેદી અને મીઠાશ છે, તો તમે મીઠાશને અને સફેદીને જુદા ના પાડી શકો. કોઈ એવો કણ નહીં હોય કે જેમાં એકલી મીઠાશ હોય અથવા તો એકલી સફેદી હોય, એવું નહીં બની શકે. સફેદી અને મીઠાશ બંને બધા જ કણમાં છે, નાનામાં નાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ છે કણ લેશો તો એની અંદર પણ સફેદી અને મીઠાશ છે. એ વાત બરાબર આપણને બેસી જાય છે કે આ એમ જ હોય, મીઠાશ મીઠાશ એ જુદો ગુણ છે, સફેદી એ જુદો ગુણ છે, એને તમે કેમ મિસઅન્ડરસ્ટેન્ડ કરો છો, એ કેવી રીતે જુદા હોય? એવું હોય જ, એક જ જગ્યાએ બંને હોઈ શકે, એ વાત તો બધાને સમજાઈ જાય છે. તો પ્રભુ એવું જ છે આત્માની બાબતમાં પણ, આત્માના જેટલા ગુણ છે એ બધા એક સાથે જ હોય, કોઈ જુદી જગ્યાએ ને કોઈ જુદી જગ્યાએ, એવું થઈ શકે જ નહીં, એવું શક્ય જ નથી, એમ હોય જ નહીં. આત્માના દરેક પ્રદેશમાં બધા જ ગુણ હોય, અનંત ગુણ એક એક પ્રદેશમાં હોય એટલે હોય. જેવું સાકરને માટે સમજીએ છીએ એવું જ આત્માને માટે સમજવાનું, તો જ આત્માનું સાચું સ્વરૂપ સમજાશે, તો જ આત્માનું સાચું સ્વરૂપ સમજાશે. અને અખંડ આત્મા છે એમાં કોઈ પ્રદેશનો પણ ભેદ નથી. જે લોકો સાયન્સમાં ભણતા હોય એ લોકોને પહેલી જ વાત એ યાદ આવે કે જે એણે જોયું છે, સેલ્સ જોયા છે, તો એને એમ હોય કે બધા સેલ્સ જેમ છે એકબીજા સાથે જોડાયેલા એવી રીતે બધા પ્રદેશો હશે. ના, એવું નથી. પ્રદેશ તો એનું પરિમાણની અપેક્ષાએ પ્રદેશ કયા છે, પણ એ અખંડ તત્વ છે, એમાં સેલ્સ 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 બધા ભેગા થયા હોય એમ નથી. જેને સાયન્સનો અભ્યાસ છે એ લોકો જોતા હોય છે કે સ્કેમસ એપિથેલિયમ, તો સ્કેમસ એપિથેલિયમમાં આપણને દેખાય બધા સેલ્સ 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 બધા, એમ નથી. એવું નથી આત્માનું સ્વરૂપ. આત્માનું સ્વરૂપ અખંડ છે એટલે અસંખ્ય પ્રદેશ છે, તો એમ નથી કે એ બધા એક 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 સેલ્સ ભેગા થયા હોય એમ નથી. એવી રીતે અસંખ્ય છે એમ નથી. અસંખ્ય પ્રદેશ કહેવામાં તો પરિમાણ બતાવવું છે કે કેટલું પરિમાણ, એટલે અસંખ્ય પ્રદેશી છે એમ કહેવાય. એના કદની અપેક્ષાએ અસંખ્યતા પ્રદેશની બતાવવી છે એટલે અસંખ્ય પ્રદેશી કહ્યો છે. પણ એમાં એક એક સેલ્સ જુદા હોય એ રીતે એક એક પ્રદેશ જુદા છે એમ નથી. એ અખંડ સ્વરૂપ છે આત્મા, અને અખંડ સ્વરૂપની અંદર બધા જ ભાગમાં અનંત ગુણ રહ્યા છે એવું આત્માનું સ્વરૂપ છે. એટલે અહીંયા એમ કહ્યું કે અખંડ જ્ઞાયક સ્વભાવ, અને એ અખંડ બંને જગ્યાએ લાગુ પડે. અખંડ આત્મા છે એ તો ખરું, પણ એનો સ્વભાવ જે છે એ પણ અખંડ જ્ઞાયક સ્વભાવ કહી એને એમ કહેવું છે કે ક્યારેય એ જ્ઞાન ન કરતો હોય એવું નથી. અખંડ સ્વરૂપ તો છે, પણ એ જ્ઞાન કરવા વાળો જે એનો ગુણ છે, દર્શન જ્ઞાન ચૈતન્યપણું, એ જ્ઞાયક સ્વભાવ, એ જ્ઞાન કર્યા કરે, એ પણ કાયમ હંમેશા કર્યા કરે છે. એવા જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ થાય એને સંકિત કહેવામાં આવે. એટલે આખી પ્રક્રિયાનો વિચાર કરીએ તો એ રીતે થાય કે એ જ્ઞાન કરે છે જ્યારે કોઈપણનું, ત્યારે એ જ્ઞાનની પહેલા જે સામાન્ય અવલોકન પ્રતિભાસ છે તેવો પ્રતિભાસ આત્માનો થાય છે. અહીંયા આત્માનું સામાન્ય અવલોકન થાય છે, એ જ વખતે એની સાથે જ્ઞાન પણ થાય છે, એ વિશેષતાથી થાય છે, અને એ જ્ઞાનમાં એને પોતાના અનંત ગુણોની પર્યાય અનુભવમાં આવે છે, અને જગતથી એ પોતે જુદો એને અનુભવાય છે. જેવું એણે દ્રવ્ય સ્વરૂપ દ્વારા અભ્યાસ દ્વારા જાણ્યું છે એવું સ્વરૂપ એને અનુભવમાં આવે છે. એવા જ્ઞાયક સ્વભાવની એને પ્રતીતિ થાય છે કે હું જાણનારો છું, જાણનારો બધાથી જુદો છું, એવું એને અનુભવમાં આવે છે. એટલે આ એક વાત થઈ. બીજી વાત છે, સાચા દેવગુરુ ધર્મમાં દ્રઢ પ્રતીતિ થાય. હવે આ જે વાત લીધી એ પછીની અસર કહી શકાય, કેમ કે સ્વરૂપ જેવું છે એવું સ્વરૂપ એને નિહાળ્યું છે, એવા સ્વરૂપના દર્શન કર્યા છે, જે એની માન્યતા હતી એ માન્યતા હવે અનુભવ દ્વારા પાકી થઈ છે, દ્રઢ થઈ છે, એટલે હવે એને સાચા દેવ ગુરુ અને ધર્મમાં જે એની માન્યતા હતી એ દ્રઢ થઈ, એટલે એમાં દ્રઢ પ્રતીતિ થાય કે આમ જ છે, દેવ એટલે આ જ હોય, ગુરુ એટલે આ જ હોય, ધર્મ એટલે આ જ હોય. એના પછી ત્રીજું છે, જીવાદી સાત તત્વોની યથાર્થ પ્રતીતિ થાય. આ બધી જ્ઞાનની વાત છે, બધી જ્ઞાનની વાત લેવામાં આવી, કેમ કે અનુભવ થયો છે જગત કરતા પોતે જુદો છે એવો બરાબર એને અનુભવ આવ્યો છે, સ્પષ્ટ અનુભવ આવ્યો છે, એટલે બધા જ તત્વો જે એણે અભ્યાસ દ્વારા જાણ્યા હતા એ એમ જ છે એની એને ખાતરી થાય છે, એ એનું સ્વરૂપ એવું જ છે, સાથે સાત તત્વોનું સ્વરૂપ એમ જ છે એ એને બરાબર જણાય છે. એક આત્માને જાણ્યો એટલે બધાને જાણ્યા એમ જે કૃપાળુ દેવનું વાક્ય છે એમાં આ જ વાત છે કે તું આત્માનો અનુભવ કરે એટલે તું આત્માનો એકનો અનુભવ નથી કરતો, આત્માનો અનુભવ કરે છે તું ત્યારે તું આત્માને જગતના બીજા બધા પદાર્થોથી જુદો અનુભવે છે, એટલે એમાં બીજા પદાર્થોથી જુદાપણું જે છે એ આવી જાય છે. એનો અર્થ એ છે કે જગતના જુદા બીજા બધા પદાર્થો પણ એને ખ્યાલમાં આવે છે, બીજા પદાર્થો છે અને એનાથી પોતે એના જુદો છે એમ એને જણાય છે, એટલે બીજા પદાર્થોનું પણ એને એ રીતે જ્ઞાન થાય છે જેમ થવું જોઈએ તેમ. એમ નથી થતું કે આ આત્મા અને શરીર બંને એક સાથે છે એવું જ્ઞાન નથી થતું, શરીરથી પણ પોતે જુદો છે એ જગતના બધા જ પદાર્થોની ઉપર જાણે કે તરતો પોતાને જ્ઞાયક આનંદમાં અનુભવતો એવો ભગવાન આત્મા અનુભવમાં આવે છે, એટલે એને બધાનો એને ખ્યાલ આવે છે કે શું છે. જે માન્યતા એને દ્રવ્યશ્રુત દ્વારા કરી હતી એ બધી માન્યતાઓ એની સાથે સાત તત્વની અથવા નવ તત્વની એ બધી બરાબર એને ધ્યાનમાં આવે છે, ખ્યાલમાં આવે છે, એનું જ્ઞાન થાય છે. આ જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન કહેવાય છે. જે આત્માનો પ્રતિભાસ થયો, આ આત્મા એમ જે પકડાયું ને જે પ્રતિભાસ જે થાય છે એ પ્રતિભાસ છે, તે પ્રત્યક્ષ છે. એટલે સમ્યક દર્શનમાં જે પ્રતિભાસ છે તે પ્રત્યક્ષ છે અને જ્ઞાન છે તેને પરોક્ષ કહ્યું છે. પરોક્ષ એટલા માટે કહ્યું છે કે પ્રત્યક્ષ જ્ઞાન તો કેવળી ભગવાનને થાય છે, પોતાના આત્માના પ્રદેશોથી જગતના બધા જ પદાર્થોને એ જાણે છે, ઇન્દ્રિયોની મદદ વિના, ઇન્દ્રિયો દ્વારા કેવળી ભગવાન જાણતા નથી. પછી કેવળી ભગવાનનું કેવળ જ્ઞાન થયા પછીથી ભગવાનને જાણવું થાય છે તો પ્રત્યક્ષ થાય છે, પોતાના આત્મપ્રદેશોથી જ બધાને જાણે છે, એમાં ઇન્દ્રિયોની કોઈ જરૂર એમને રહેતી નથી, ઇન્દ્રિયો દ્વારા જાણતા નથી. કેમ કે ઇન્દ્રિયો દ્વારા જાણવું જે છે તે બહુ સીમિત છે, એને તો ખૂબ લિમિટેશન્સ છે. ઇન્દ્રિયો દ્વારા આપણે બહુ જાણી નથી શકતા, ખૂબ લિમિટેશન્સ છે, ઘણા ઘણા લિમિટેશન છે. તમે કેટલા સુધી જોઈ શકો, તમે આંખથી જુઓ, ખુલ્લા મેદાનમાં ઉભા રહો અને જુઓ તો કેટલા દૂર સુધીની તમને વસ્તુ દેખાય, બહુ લિમિટેશન છે. તમે સાંભળો તો કેટલી ફ્રીક્વન્સી તમે સાંભળી શકો છો, સાયન્સ પ્રમાણે પણ તમે વિચાર કરો, બહુ લિમિટેશન છે. અમુકથી વધારે ફ્રીક્વન્સી તમે સાંભળી પણ નથી શકતા અને અમુકથી વધારે અમુક જાતની ફ્રીક્વન્સી તમને કદાચ તમારા કાન આગળ આવે તો તમને પેઇન થાય અને અમુક ફ્રીક્વન્સી તો તમે કોઈ પણ રીતે પરસીવ જ નથી કરી શકતા, એ શક્તિ જ નથી તમારામાં, એટલે ખૂબ લિમિટેશન છે. એના ઇન્દ્રિયો દ્વારા જાણવાના, જ્ઞાન કરવામાં ઘણા લિમિટેશન છે. એવા લિમિટેશન એટલા બધા લિમિટેશન છે કે એમાં કંઈ જ્ઞાન થાય જ નહીં. જ્યારે અતિન્દ્રિયપણે જે જ્ઞાન થાય છે તે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, એ પ્રભુને એવું અતિન્દ્રિય જ્ઞાન હોય છે. કેવળ જ્ઞાન પ્રગટ થયા પછીથી વચમાં કોઈ અવરોધ રહેતા જ નથી અને જેમ જ્ઞેય છે તે જ્ઞેય માત્રને જાણે એને જ્ઞાન કહેવાય, એટલે એવું કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞેય માત્રને જાણે, જે જણાઈ શકે તે બધાને જાણે, એમાં બધું જ આવી જાય, જગતના બધા પદાર્થો આવી જાય અને બધી ફ્રીક્વન્સી પણ આવી જાય અને બધા રંગ પણ આવી જાય અને બધું જ આવી જાય, કોઈ વસ્તુ બાકી રહે નહીં. એટલે આપણે એમ કહીએ છીએ કે સર્વજ્ઞ કેવળી ભગવાન જગતના બધા જ પદાર્થો ની ત્રણેય કાળની બધી જ પર્યાયોને એક સાથે, એટલે યુગપદ એક જ સમયમાં જાણે છે, આપણે કહીએ છીએ. અને આના વિશે આપણે પહેલા પણ વિચાર કર્યો છે, જ્ઞાનરૂપી અરીસાનું ઉદાહરણ આપી અને આપણે એનો ઘણો વિચાર કર્યો છે કે કઈ રીતે જ્ઞાનની પ્રક્રિયા થાય છે. તો આ ત્રીજું લીધું કે જીવ આદિ સાત તત્વોની યથાર્થ પ્રતીતિ થાય એટલે એ જ્ઞાનની વાત થઈ. હવે ચોથું છે સ્વ પરનું શ્રદ્ધાન થાય. સીધી વાત છે, જ્યારે એ અનુભવે છે ત્યારે પોતે પોતાને અનુભવે છે અને બીજા કરતા જુદો અનુભવે છે એટલે બીજું એમાં આવી ગયું, એટલે સ્વ પણ છે અને સાથે પેલું પર રહ્યું છે એ એનાથી જુદું છે એમ શ્રદ્ધાન થાય છે. સ્વ પરનું શ્રદ્ધાનમાં સ્વ અને પર જુદા છે, તદ્દન ભિન્ન છે, એકબીજાને સ્પર્શતા નથી. આ શરીર અને આત્મા બંને તદ્દન ભિન્ન એવું એને અનુભવાય છે, એવું એને અનુભવાય છે. શરીર સાથે આત્મા અનુભવાય છે એવું અનુભવ નથી, આત્મા શરીરથી જુદો જ એને અનુભવાય છે. પોતે પોતાનો અનુભવ કરે છે ત્યારે એ પોતે એ શરીરથી જુદો પોતાને અનુભવે છે. એટલે જગતના બધા પદાર્થોથી પોતે ભિન્ન છે એવું સ્વ પરનું શ્રદ્ધાન પાકું થઈ જાય. કેમ કે અનુભવ્યું એવું છે તો પછી હવે શ્રદ્ધા પાકી થશે. એક વખત અનુભવ થાય એટલે શ્રદ્ધા પાકી થાય. અનુભવ વિનાની જે શ્રદ્ધા છે તે મોળી શ્રદ્ધા છે. એ શ્રદ્ધા તો બદલાઈ પણ શકે, એ શ્રદ્ધા તો બદલાઈ પણ શકે. અત્યારે આપણને કોઈ ઇથોપિયાનું વર્ણન કરે ને ત્યાંની બધી વાત કરે તો આપણે હા પાડી દઈએ, પણ આપણે ક્યાં ગયા છીએ ઇથોપિયામાં? એટલે જ્યાં સુધી એ આપણે પ્રત્યક્ષ નથી અનુભવ કરતા ત્યાં જઈને, ત્યાં સુધી એ શ્રદ્ધા બદલાઈ પણ શકે. બીજો આવીને એમ કે ના ના એવું નથી કહ્યું, તો એમણે ભલે તમને કહ્યું પણ એવું કંઈ નથી, એ તો અમુક જ વાત એણે કરી છે, બધી વાત તમને નથી કરી, તો તમને એ બીજી રીતે વર્ણન કર, તમે કહો હા કદાચ એવું પણ હોય, તમે માની જાઓ ને. અત્યારે એક એક વ્યક્તિ તમને અમુક પ્રકારે ઇથોપિયાનું વર્ણન કરીને બતાવે અને બીજી વ્યક્તિ તમને પછી આવીને કે ના ના એણે વર્ણન કર્યું છે તો અધૂરું વર્ણન છે, એમાં તો કઈ વાતમાં માલ નથી, મેં જોયું છે ઇથોપિયાનું, હું તમને કહું છું આ પ્રમાણે છે, તો મેં માનો કે હા એની વાત સાચી હશે. પણ એના કરતાં તમે જાતે જાતે અનુભવ કરો ત્યારે તમને થાય કે ના આ બધી કોન્ટ્રોવર્સીમાં ઉતરવા કરતાં હું જાતે જોઈ લઉં તો ખબર પડે. પછી એમાં પછી કોઈ શ્રદ્ધા બદલાતી નથી, પછી જેમ છે તેમ જ શ્રદ્ધા થાય કે ના આમ જ છે. એ જ રીતે અહીંયા વાત છે કે આત્માના સ્વરૂપ વિશે જુદા જુદા લોકોએ જુદા જુદા ધર્મમાં જુદી જુદી વાતો ગમે તે કરી છે, પણ જેને આત્માનું સ્વરૂપ અનુભવ્યું છે એ વ્યક્તિ જે કહે છે એ વાત સાચી છે. એટલે જીનેશ્વર ભગવાનની વાતમાં જે વાત આવે છે, જીનેશ્વર ભગવાનના અનુભવની વાત એમાં આવે છે, કેવડી ભગવાનની વાત જે છે એમના અનુભવની વાત છે, ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, એ બધાએ એ પોતે અનુભવીને જે સ્વરૂપ વિશે વાત કહી છે એ વાત સત્ય છે. અને છતાં પણ સૌથી સહેલી વાત તો કઈ હોય એ શ્રદ્ધા કરવા માટેની, તો કે તું જાતે અનુભવ કરી લે, તું જાતે અનુભવ કર એટલે તારી શ્રદ્ધા જે થાય એ સાચી શ્રદ્ધા. એટલે આત્માની શ્રદ્ધા થાય છે, પાંચમું જે લીધું છે અહીંયા એમાં પણ એ જ છે કે આત્માની જે શ્રદ્ધા છે, જેવું સ્વરૂપ છે અનંત ગુણોથી ભરેલું, એવું જ સ્વરૂપ એને બરાબર જોવામાં આવ્યું છે એટલે એવી જ શ્રદ્ધા થાય છે. કેમ કે અનુભવ પછીની શ્રદ્ધા છે, એ હવે બદલાઈ શકે નહીં. અને જૈન દર્શનમાં વાત એમ જ છે કે અમે કહીએ છીએ એટલે તું માન એમ નથી, તું એવું સ્વરૂપ અનુભવમાં લે, તું અનુભવ દ્વારા એ શ્રદ્ધાને પાકી કર. સમયસારમાં પણ એમ જ આવે છે કે અમે તને આ કહીએ છીએ, કુંદકુંદાચાર્ય ભગવાને વાત કરી છે કે અમે તને જે કહીએ છીએ પણ તું એને અનુભવ દ્વારા એને પ્રત્યક્ષ કર, એને અનુભવ દ્વારા તું પ્રમાણ કર. શબ્દ પ્રમાણ કર એમ કહે છે, એટલે પ્રમાણ કર એટલે અનુભવથી પ્રમાણ કરવું, એટલે કે તું પ્રત્યક્ષ જાણી લે એને. અનુભવથી પ્રમાણ કરવાની વાત કરી છે, તર્કથી પ્રમાણ કરવાની વાત ત્યાં નથી કરી. એ ગાથામાં જે વાત કરવામાં આવી છે એમાં તું અનુભવથી પ્રમાણ કરજે. તો અનુભવથી પ્રમાણ કરજે એટલે એનો અર્થ શું થયો? અનુભવીને પ્રમાણ કરવાનું કહ્યું છે. કોઈપણને પ્રમાણ કરી શકાય, તર્ક દ્વારા એને પ્રમાણ કરી શકાય, પણ એમાં તો અનુભવ દ્વારા પ્રમાણ કરજે, એટલે પ્રત્યક્ષ તું અનુભવી લે એમ કહ્યું છે. એટલે સમ્યક્ત્વમાં અનુભવની વાત છે, અને અનુભવ દ્વારા જે પહેલી વાત જે છે તે આખી સમ્યક્ત્વની વ્યાખ્યાની આવી, પછી બીજું ત્રીજું ચોથું અને પાંચમું છે એ સમ્યક દર્શન થયા પછીની વાત લીધી છે, પછીથી જે થયું તે છે એની અસર છે. તો આ સમ્યક્ત્વ વિશે અહીંયા આપ્યું છે. હવે આગળ અહીંયા કહે છે કે તેને સમ્યક્ત્વ કહે છે. આ લક્ષણોથી અવિના ભાવ સહિત જે શ્રદ્ધા થાય છે તે નિશ્ચય સમ્યક દર્શન છે. તે પર્યાયનો ધારક સમ્યક્ત્વ શ્રદ્ધા ગુણ છે. સમ્યક દર્શન અને મિથ્યા દર્શન તેના પર્યાયો છે. શ્રદ્ધા ગુણની અપેક્ષાએ અહીંયા વાત કરી કે શ્રદ્ધા ગુણ છે એ આનો ધારક છે એમ કહ્યું. સમ્યક્ત્વની જે પર્યાય થઈ સમ્યક દર્શન, એનું મિથ્યાત્વ રૂપે પરિણમન હતું, મિથ્યા દર્શન એને કહ્યું, અને હવે સમ્યક પરિણમન છે એટલે એને સમ્યક દર્શન કહ્યું. બીજી એક વાત લીધી છે કે તેને સમ્યક્ત્વ કહે છે આ લક્ષણોથી અવિના ભાવ સહિત જે શ્રદ્ધા થાય છે તે નિશ્ચય સમ્યક દર્શન છે. આ લક્ષણોથી અવિના ભાવ સહિત એ મહત્વનું છે, એટલે કે આ લક્ષણો હોય જ, સમ્યક શ્રદ્ધા હોય તો આ લક્ષણો હોય જ. એને અવિના ભાવ સંબંધનો અર્થ શું છે કે એક હોય તો બીજું હોય જ, એના વિના હોય નહીં. એટલે આ જે લક્ષણો અહીંયા બતાવ્યા, આત્મશ્રદ્ધાન, સ્વપરનું શ્રદ્ધાન, સાચા દેવગુરુ શાસ્ત્રની દ્રઢ પ્રતીતિ અને જીવાદી સાત તત્વોની શ્રદ્ધા જે બધું બતાવ્યું, એ એવું હોય જ, સમ્યક્ત્વની અંદર એમ જ હોય એવી જ શ્રદ્ધા હોય. એ શ્રદ્ધા નથી તો સમ્યક્ત્વ નથી, સમ્યક્ત્વ નથી તો આ શ્રદ્ધા નથી. સાચો અનુભવ દ્વારા સંકિત થયું નથી તો આ બધી જે શ્રદ્ધા છે એ સાચી શ્રદ્ધા છે જ નહીં, એ માત્ર કહેવા પૂરતી શ્રદ્ધા છે, એ બહુ બહુ ધારણા જ્ઞાન કહેવાય. એટલે આ લક્ષણો જે છે એનાથી અવિના ભાવ સહિત જે શ્રદ્ધા છે, એટલે એ હોય તો જ શ્રદ્ધા હોય, ને શ્રદ્ધા હોય તો આવી જ હોય, એમ અવિના ભાવ છે. અવિના ભાવ કહી એને દર્શાવવું એ છે કે તમે કોઈ એમ કહો કે મને સંકિત છે, સંકિત છે, તો પ્રભુ તને આ બધી વસ્તુનું ભાન થયું છે, અને આ આ હોય જ, જેને સમ્યક દર્શન હોય એને સાચા દેવગુરુ ધર્મમાં શ્રદ્ધા હોય જ. અમે તો એમ કહીએ છીએ પ્રભુ કે જેને સંકિત હોય એને જ સાચી પૂજા હોય, એને જ સાચી સ્તુતિ હોય. સંકિત વિના પૂજા શું ને સાચી સ્તુતિ ક્યાંથી થાય? સંકિત જેને થયું છે એ જ મોક્ષ માર્ગમાં છે. એને કેવળી ભગવાને જે સ્વરૂપ અનુભવ્યું છે, જે અનુભવી રહ્યા છે સતત, જેમ જે સ્વરૂપમાં સ્થિર થયા છે, એવા સ્વરૂપનો એને થોડી ક્ષણો પૂરતો અનુભવ કર્યો છે. એટલે એને ખ્યાલ આવે છે કે તીર્થંકર ભગવાનનું, કેવળી ભગવાનનું કેવું સ્વરૂપ છે, કેવો પુરુષાર્થ છે અને શું એમણે પ્રાપ્ત કર્યું છે, એનો ખ્યાલ એને આવે છે. જે સંકિતમાં પોતે થોડી ક્ષણો પૂરતા એ પોતાના સ્વરૂપને અનુભવે છે તો એને ખ્યાલ આવે છે કે આ કેવી દશા છે અને આ દશા માટેનો કેવો અદભુત પુરુષાર્થ હોય, એ વાત બધી એને ખ્યાલ આવે છે. તો એ સમજી શકે છે કેવળી ભગવાનને, એને જ સાચી સ્તુતિ હોય, એને જ કેવળી ભગવાન તીર્થંકર ભગવાનના પુરુષાર્થ વિશે એને ખ્યાલ આવે અને એને અંતરમાંથી અહો ભાવ જે કહો હો પ્રભુ, અમને જે ક્ષણો જે પ્રાપ્ત થઈ એટલી ક્ષણો પ્રાપ્ત કરતા અમારે જે પુરુષાર્થ કરવો પડ્યો એને બદલે તમે તો એ જ સ્વરૂપમાં પૂર્ણપણે ઉતરી ગયા છો, ત્યાં ઠરી ગયા છો, ત્યાં સ્થિર થઈ ગયા છો, તો પ્રભુ આપનો પુરુષાર્થ કેવો, અને એમ કરીને એને જ સાચી સ્તુતિ થાય અને એ જ ખરેખર સાચા અર્થમાં ભગવાનની પૂજા કરી શકે. એટલે સમકિતની વાત જે છે એમાં અહીંયા આ જે કહ્યું કે સાચા દેવગુરુ ધર્મમાં દ્રઢ પ્રતીતિ થાય, એટલું જ નહીં પણ બધું સમ્યક દર્શન જે હોય એને જ થાય. એ જ રીતે જો અકર્તા ભાવની વાત લઈએ તો સાચો અકર્તા ભાવ એને જ હોય, સમકિતિને જ હોય. અકર્તા ભાવ, અકર્તા ભાવ વાત તો આપણે કરીએ છીએ પણ અકર્તા ભાવ કોને છે? તો અકર્તા ભાવ સમકિતિને જ હોય. સર્વજ્ઞપણાની માન્યતા કોને છે? તો કે જેને સમ્યક દર્શન થયું છે એ જ સાચા અર્થમાં સર્વજ્ઞને જાણે છે કે સર્વજ્ઞપણું શું છે, સર્વજ્ઞતા શું છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સાચો કોને હોય? તો કે જેને સમકિત થયું છે એને જ સાચો નિર્ણય હોય, બીજાને હોય જ નહીં. બીજા ભલે જે રીતે માને બરાબર, બધી વાત બરાબર છે, અભ્યાસ કરે છે એટલે સમજે છે, પણ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય પણ સમકિત થયું હોય એને જ હોય. એટલે ઘણી વાત છે, આ તો અહીંયા જે વાત લીધી છે એના કરતા ઘણી વાત છે કે જે સમ્યક દર્શન થયું હોય એને જે સાચી હોય, એ સિવાય બીજાને એની સાચી પ્રતીતિ હોઈ શકે નહીં. સાચા દેવગુરુ ધર્મમાં દ્રઢ પ્રતીતિ, જીવાદી સાત તત્વોની યથાર્થ પ્રતીતિ, સ્વપરનું શ્રદ્ધાન, આ બધું સમ્યક દર્શન હોય એને જ હોઈ શકે. એટલે આવીના ભાવની વાત જે છે તે મહત્વની છે કે આ પ્રમાણે જ હોય. તો આ સમ્યક્ત્વ સંબંધી આપણે બીજી અપેક્ષાએ વાત લીધી. આપણે આમ તો સમ્યક્ત્વનો પુરુષાર્થ આખી શિબિર કરી છે અને મોક્ષ માર્ગના પુરુષાર્થની અંદર પણ આ વાત આપણે સમ્યક્ત્વના પુરુષાર્થ ઉપર ઘણી સેશન કરી છે અને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય એ શિબિરની અંદર પણ આપણે આ સમ્યક્ત્વ વિશે ઘણો બધો વિચાર કર્યો છે, ઘણા દિવસ સુધી એ લીધું છે. એટલે ઘણી ઘણી રીતે આપણે બીજું બધું ઘણું જાણીએ છીએ, એના અંગો વગેરે બધું ઘણું બધું આપણે અભ્યાસ કર્યો છે, પણ અહીંયા જે વાત જે લીધી છે એને આપણે યાદ કરીએ તો એની સાથે એ બહુ મહત્વની બની રહેશે. હવે પ્રશ્ન 147, સમ્યક દર્શન થતા શ્રદ્ધા કેવી થાય છે? સમ્યક દર્શનની વાત છે પ્રભુ, બધી ઊંચી વાત આવે છે, હવે બહુ ધ્યાન રાખી અને ફરી ફરીને આ બધો અભ્યાસ કરવા જેવો છે. શું કહે છે અહીંયા? સમ્યક દર્શન થતા શ્રદ્ધા કેવી થાય છે? 147 પ્રશ્નમાં શું શ્રદ્ધા થાય? જેવું અનુભવે એવી શ્રદ્ધા થાય. શું અનુભવે છે? તો કે હું આત્મા છું, હું જગતથી જુદો છું. તો એવી જ શ્રદ્ધા થાય, હું જગતથી જુદો છું, જગતના બધા પદાર્થો સ્વતંત્ર છે, બધા દ્રવ્યોનું પરિણમન સ્વતંત્ર થાય છે. તો થાય છે, મારું પરિણમન મારું પોતાનું છે, એમાં કોઈ બીજું હસ્તક્ષેપ કરતું નથી, હું બીજામાં કંઈ પણ પ્રકારે હસ્તક્ષેપ કરી શકતો નથી. એટલે કે હું મારું કાર્ય કરું છું, બીજા બીજાનું પોતાનું કાર્ય કરે છે. સૌ જીવ સૌ પદાર્થ પોતે પોતાનું જ કાર્ય કરી શકે છે, બીજાનું કાર્ય કરી શકતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી. એ વાત જે છે એ સમ્યક દર્શન થતા પછી બરાબર પકડાય છે, બરાબર એમ શ્રદ્ધા થાય છે. અહીંયા કહ્યું છે કે હું આત્મા છું, મારે રાગ આદિક ન કરવા, આટલું જ અહીંયા લીધું છે. પણ રાગ આદિક ખરેખર તો મારો સ્વભાવ નથી, મારું એવું સ્વરૂપ નથી, મારું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, એમાં ક્યાંય રાગ દ્વેષ છે જ નહીં, એમાં કોઈ એવો ગુણ નથી કે જેને લીધે થઈને હું રાગ કે દ્વેષ કરું. એ તો મારું વિપરીત પરિણમન છે, વિભાવ પરિણમન છે. અને એવું વિભાવ પરિણમન વિપરીત પરિણમન કરવા માટે મને કોઈ દબાણ કરતું નથી, મને કોઈ કહેતું નથી, મને કોઈ કમ્પેલ કરતું નથી કે મારે એવા વિભાવ ભાવે પરિણમવું. મારામાં એવી યોગ્યતા પડી છે કે હું વિભાવ ભાવે પરિણમી શકું, પણ મને કોઈ કહેતું નથી કે વિભાવ ભાવે મારે પરિણમવું. એટલે કે મારું સ્વરૂપ જુદું છે, એમાં કોઈ રાગાદિક છે જ નહીં. હું આત્મા છું અને મારે રાગાદિક ન કરવા, એટલે કે મારે એવા વિભાવ ભાવે ન પરિણમવું, એવા રાગ દ્વેષ ન કરવા. ક્રોધ માન માયા લોભ એ દ્વેષ અને રાગ જે છે એ મારે ન કરવા. એ કસાયો છે, કસાયો એટલે આત્માને કસે તે કસાયો. બહુ સરસ વ્યાખ્યા કરી છે ગુરુદેવે. એ બધા આત્માને કસવા વાળા છે, આકુળતા કરવા વાળા છે. એવા ભાવ મારે ન કરવા. હું સંગની થયો છું તો હું એ જે ભાવ કરું છું એની સાથે મારા વિકલ્પો પણ છે, એટલે વિકલ્પો દ્વારા હું જે રીતે એવા ભાવ કરું છું તો એ જ રીતે હું જો એ વિકલ્પોને છોડીને આત્મા અને લક્ષ્ય વિકલ્પો શરૂ કરું તો મને એવા ભાવ સ્વાભાવિક રીતે જ નહીં થાય, તો મને એવા ભાવ નહીં થાય. બહુ સહેલું છે, બહુ સહેલું છે. સંગની પચેન્દ્રિય જીવ છે એને માટે એવા રાગ દ્વેષના ભાવથી દૂર રહેવા માટે થઈ અને એવા વિકલ્પો છોડે એટલે સહજ રીતે એ છૂટે એવું છે, છૂટે એવું છે. એને વિકલ્પ જ્યાં એનો વિકલ્પ હશે ત્યાં એની સાથે એનો ભાવ જોડાઈ જશે. તંગની છે એટલે વિકલ્પની સાથે ભાવ હશે, એટલે એ આત્માના વિકલ્પો કરે તો એ પછી શુદ્ધ ભાવમાં જતો નથી, પણ શુદ્ધ ભાવ સંબંધી એના વિકલ્પો રહેશે તો શુભ ભાવમાં રહેશે. અત્યારે એ વર્તમાનમાં અત્યારે આ સમય જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો અભ્યાસ કરી રહ્યો છે અને એના વિકલ્પો આ સંબંધી ચાલી રહ્યા છે, તો એ બધો શુભ ભાવ છે. આત્માના લક્ષ્ય એ વિચારી રહ્યો છે તો એ બધો શુભ ભાવ છે, પુણ્યબંધનું કારણ છે. એના વિકલ્પો અત્યારે આમાં જોડાયા છે. એના પછી બીજું લીધું છે અહીંયા પ્રશ્ન 148માં કે તો પછી સમ્યક દ્રષ્ટિ જીવ વિષય આદિકમાં કેમ પ્રવર્તે છે? અહીંયા બીજી વાત તરફ આપણને લઈ જવા છે, એટલે 147 પ્રશ્ન મૂકી અને પછી આગળ આપણને લઈ જાય છે. એટલે એના અનુસંધાનમાં 148 પ્રશ્ન છે, એ વાત મૂળ એમને લેવી છે અહીંયા કે સમ્યક દ્રષ્ટિ જીવ વિષય આદિકમાં કેમ પ્રવર્તે છે? જો સમ્યક દર્શન થતા શ્રદ્ધા એવી થઈ જાય કે રાગ આદિક ન કરવા, તો પણ પછી એ રાગ વગેરે કરે તો છે, એનું શું? એને પણ વિષય તો થાય છે, તો એનું શું, એ કેમ પ્રવર્તે છે? એને ઉત્તર આપ્યો છે કે સમ્યક દર્શન થયા પછી પણ ચારિત્ર ગુણનો પર્યાય નબળો હોવાથી જેટલા અંશે ચારિત્ર મોહના ઉદયમાં જોડાય, જેટલા અંશે ચારિત્ર મોહના ઉદયમાં જોડાય છે તેટલા અંશે તેને રાગ આદિ થાય છે. પણ તે પરવસ્તુથી રાગ આદિનું થવું માનતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવને દેહ આદિ પર પદાર્થ દ્રવ્યકર્મ તથા શુભ અશુભ રાગમાં એકત્વ બુદ્ધિ હોતી નથી. સમ્યક દર્શન થયા પછી એ વિષયમાં પ્રવર્તે છે એના જવાબમાં આપ્યું છે કે વિષયમાં પ્રવર્તવું એ શું છે, એ ચારિત્ર ગુણનો પર્યાય નબળો હોવાને લીધે થાય છે. એટલે દર્શન મોહનીયની વાત થઈ પણ ચારિત્ર મોહનીય હજી ગયું નથી. સમ્યક દર્શન થાય ત્યારે દર્શન મોહનીય જાય છે આપણે કહીએ છીએ, એટલે ઉપશમ થાય, ક્ષય ઉપશમ થાય છે, તે ક્ષય થાય છે. તો એમાં ચારિત્ર મોહનીય જે છે એ હજી નથી ગયું, એટલે કે ચારિત્ર ગુણની પર્યાય, ચારિત્ર ગુણની પર્યાય હજી શુદ્ધ નથી થઈ, એટલે ચારિત્ર એવું શુદ્ધ નથી પ્રગટ થયું, એટલે ચારિત્રમાં દોષ આવે છે. શું કહ્યું કે ચારિત્ર હજી એવું પ્રગટ્યું નથી, હજી ચારિત્ર મોહનીય કર્મ ગયું નથી, એટલે કર્મને લીધે થઈને આવે છે એમ કેવું નથી, પણ એની એવી દશા છે, એ હજી આત્માને એટલી શુદ્ધિ થઈ નથી, એને હવે એવા જ્ઞાન દર્શન રૂપે આત્મામાં રહેવું હજી થતું નથી, ત્યાં સ્થિરતા થતી નથી, એટલે એવું ચારિત્ર હજી એને પ્રગટ થયું નથી. એટલે એ વાતને અહીંયા બીજી રીતે કહીએ છીએ આપણે, કર્મની અપેક્ષાએ વાત કરીએ છીએ. તો કે ચારિત્ર મોહનીય હજી એને રહ્યું છે, એટલે કે હજી એની સ્થિતિ એવી જ છે, એવી નબળી સ્થિતિ છે, એટલે ચારિત્ર ગુણનો પર્યાય, ચારિત્ર ગુણનું પરિણમન, શુદ્ધ પરિણમન પૂર્ણપણે થયું નથી, એટલે એને લીધે થઈને ચારિત્ર મોહના ઉદયને લીધે એમાં એ જોડાય છે. પણ એમાં જેટલો જોડાય છે એમાં થોડોક ફેર પડી જાય છે, કેમ કે એની શ્રદ્ધા સાચી થઈ છે ને, એટલે હવે એમાં ચારિત્ર મોહના ઉદયને લીધે થઈ અને પર પદાર્થો સાથે એનું જોડાવું જે થાય છે પણ એટલી તીવ્રતાપૂર્વક નથી થતું, એનું એટલું તીવ્રતાપૂર્વક નથી થતું, કેમ કે એને એક વખત જાણ્યું છે એટલે શ્રદ્ધા તો સાચી થઈ છે કે જગતના બધા પદાર્થો જે છે તે મારાથી ભિન્ન છે અને એ મને સુખી કે દુઃખી કરી શકતા નથી, એ મારામાં વ્યાપતા નથી, એ મારા કોઈ કાર્યો કરી શકતા નથી કે હું એના કંઈ કાર્ય કરી શકતો નથી, આટલી વાત બરાબર એને શ્રદ્ધામાં આવી છે એટલે પર પદાર્થો સાથે એનું જોડાવું થાય છે, એમાં તીવ્રતા ઘટી જાય છે, એમાં તીવ્રતા હવે રહેતી નથી, એ મંદ કષાયથી જોડાય છે એટલે એનો અનંત અનુબંધ થાય એવો કષાય થતો નથી, એટલે અનંતાનુબંધી કષાયની પહેલી ચોકડી એની ગઈ છે. પણ એ સિવાય હજી પણ એને બાકી, એ પહેલો કસાય ગયો છે પણ બાકી બીજા ત્રણ કસાય, એટલે કે 12 પ્રકૃતિઓ કસાયની, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન કસાય, એ દરેકના ક્રોધ માન માયા ને લોભ એમ 12 પ્રકૃતિઓ અને 9 કસાયની પ્રકૃતિઓ, એમ હજી 21 પ્રકૃતિ ચારિત્ર મોહનીની બાકી છે જવાની, એમાં હજી કંઈ ગયું નથી, એટલે એને ચારિત્ર મોહનીયના ઉદયમાં જોડાવાનું થઈ જાય છે. ચારિત્ર મોહનીનો ઉદય આવે છે એ વખતે એને પર પદાર્થ સાથે જોડાવાનું થાય છે અને પર પદાર્થ સાથે એ જેટલા અંશે જોડાય છે એટલે જેટલી તીવ્રતાપૂર્વક જોડાય છે એટલા એના રાગ છે, એટલી એના ચારિત્રની નબળાઈ કહી શકાય, એટલી એની ચારિત્રની નબળાઈ છે. પણ એથી કરીને એનો એવો અર્થ નથી થતો કે એની દ્રષ્ટિમાં ભૂલ છે, એની માન્યતામાં ભૂલ છે, એના સમ્યક દર્શનમાં દોષ છે, એવો અર્થ એનો નથી થતો. માન્યતા બરાબર છે, માન્યતા એ બરાબર છે, માન્યતા જે છે એ દર્શન મોહનીયની વાત થઈ એ, અને અહીંયા જે વાત લેવી છે ચારિત્ર મોહનીયની વાત લેવી છે, એટલે માન્યતામાં ભૂલ છે, દોષ છે એમ નથી કહેવું, પણ એ કારણ બીજું છે, એ દર્શાવવું છે. દ્રષ્ટિ સાચી થઈ છે, સમજે છે બરાબર, તો હવે આ ચારિત્ર મોહનીયનો દોષ છે એને પણ હવે એ દૂર કરી દેશે, એને જે થોડા રાગ વર્તે છે એ રાગ પણ એને ધીરે ધીરે ચાલ્યા જશે, કેમ કે એની દ્રષ્ટિ બરાબર થઈ છે અને જે નબળાઈ છે એ નબળાઈને એ દૂર કરી દેશે, એટલે પછી ચારિત્ર મોહનીયના ઉદયમાં પણ એ પર વસ્તુ સાથે જોડાશે ને એ કરી લેશે, કેમ કે દ્રષ્ટિ બરાબર છે. એટલે અહીંયા એ વાત કરી છે કે સમ્યક દર્શન થયા પછી પણ ચારિત્ર ગુણનો પર્યાય નબળો હોવાથી જેટલા અંશે ચારિત્ર મોહના ઉદયમાં જોડાય છે તેટલા અંશે તેને રાગ આદિ થાય છે, પણ તે પરવસ્તુથી રાગ આદિ થવાનું માનતો નથી. એ પરવસ્તુ એને રાગ કરાવે છે એમ એ માનતો નથી. એ સમજે છે કે આ પોતાની નબળાઈને કારણે એવું થઈ રહ્યું છે, પોતામાં એ ચારિત્રની એટલી નબળાઈ છે એટલે આ રીતે થઈ રહ્યું છે એવું સમજે છે, અને પછી એ નબળાઈને દૂર કરે છે. જો એ એમ માને કે પરવસ્તુ મને રાગ કરાવે છે, પરવસ્તુને લીધે થઈ અને બધાને દ્વેષ થાય છે, જો એ એવું માનતો હોય તો એ પછી એને દૂર કરી શકે નહીં. પણ એવું તો છે નહીં, શ્રદ્ધા તો સાચી છે, સમ્યક શ્રદ્ધા થઈ છે, એટલે પરવસ્તુ મને રાગ કરાવે છે, પરવસ્તુ મને દ્વેષ કરાવે છે એ માન્યતા એને રહી નથી, એટલે એ દોષને દૂર કરી લે છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવને દેહ આદિ પર પદાર્થ, દેહ આદિ પર પદાર્થ, દેહ આદિ એટલે પૂતગળ દેહ છે તેની વાત લીધી છે, દેહ આદિ પર પદાર્થ, દ્રવ્ય કર્મ એ પણ પૂતગળ છે, તથા શુભ અને અશુભ રાગ એટલે એ ભાવ, અશુદ્ધ ભાવ, શુભાશુભ રાગમાં એટલે એના અશુદ્ધ ભાવમાં, વિપરીત ભાવમાં, વિભાવ ભાવમાં એને એકત્વ બુદ્ધિ હોતી નથી. એને એ મારા છે, એ હું છું, એમાં હું કંઈક કરનારો છું, એ મારું કર્તવ્ય છે, એ મારું કાર્ય છે એવી બુદ્ધિ હોતી નથી. એ બધાને પોતાથી ભિન્ન જાણે છે, પોતે ભગવાન આત્મા એ પર પદાર્થોથી જુદો છે, એ પર દ્રવ્ય કર્મ છે એનાથી જુદો છે, અને એ જે વિભાવ ભાવ છે એનાથી પણ પોતે જુદો છે. એ વિભાવ ભાવ જે છે એ નબળાઈને કારણે થયેલા ભાવ છે, એ એના આત્મામાં નથી એમ એ સ્પષ્ટ જાણે છે. જે કંઈ રાગ કે દ્વેષના ભાવ છે તે વિભાવ ભાવ છે, વિપરીત ભાવ છે, એ ભાવ એ આત્મામાં નથી એ વાતને એ બરાબર સમજ્યો છે, જાણે છે, અને એવું એને અનુભવ્યું પણ છે. જો એ વિભાવ ભાવ પોતાના છે જો એમ માને તો એની શ્રદ્ધા ખોટી થાય, પણ એવું નથી, એની શ્રદ્ધા તો બરાબર જ છે, સાચી શ્રદ્ધા થઈ છે. સમ્યક દ્રષ્ટિ એમ નથી માનતો કે આ રાગ મારો છે કે આ શુભ ભાવ છે તે મારો છે એમ નથી માનતો. જો એમ માને તો એનો આખો દ્રષ્ટિનો વિષય બદલાઈ જાય, તો એની શુદ્ધ સ્વરૂપ તરફ દ્રષ્ટિ થાય જ નહીં. એટલે જો સમયસારમાં બધે જ એ જ વાત લેવામાં આવી છે કે આત્માને તો શુદ્ધ જ દર્શાવ્યો છે, કેમ કે ત્યાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે ને, એટલે દ્રવ્ય પ્રધાન ગ્રંથ છે અને દ્રષ્ટિનો વિષય તો શુદ્ધ જ છે, એટલે એમાં વિભાવ ભાવ જે છે તે જીવના પોતાના છે, એ ક્ષણિક ભાવો છે પણ છે તો જીવના પોતાના, તેમ છતાંય એના રહિત આત્માને બતાવ્યો છે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ જ દર્શાવ્યું છે કે જીવની અંદર શુભ આત્મા એ શુભાશુભ ભાવ છે જ નહીં, પુણ્ય અને પાપના બંધ કરાવે એવા ભાવ જીવમાં છે જ નહીં, એમ જ વાત લેવામાં આવી છે. કેમ કે ત્યાં દ્રષ્ટિનો વિષય આત્માને બતાવવો છે તો શુદ્ધ આત્મ સ્વરૂપને દર્શાવવું છે એટલે એમ લેવામાં આવ્યું છે. તો એ વાત અહીંયા કરે છે કે સમ્યક દ્રષ્ટિ છે એની શ્રદ્ધા જે છે તે સાચી છે, એ પરદ્રવ્યને પોતાનું માનતો નથી અને એ ભાવ છે એ ભાવને પણ પોતાના માનતો નથી, શુભ અને અશુભ ભાવ છે એ પણ એ પોતાના માનતો નથી. આ વાત મહત્વની છે, એની દ્રષ્ટિમાં બધું બરાબર જ આવ્યું છે, માત્ર પરદ્રવ્ય છે એનાથી જુદો છે એમ નહીં, પણ જે ભાવ આત્મા સિવાયના જે ભાવ છે, શુભ કે અશુભ ભાવ, એ પણ એના નથી, એટલે એમાં પણ એ એકત્વ કરતો નથી કે હું છું મારા છે એવા ભાવ એને થયા નથી. તો એ રીતે એમાં વાત આવી. તો આજે અહીંયા સુધી આપણે સ્વાધ્યાય રાખીએ છીએ 148 પ્રશ્ન સુધી. આ સંબંધી કોઈને પ્રશ્ન હોય તો લઈએ. તો સમ્યક દર્શનની વાતમાં ચારિત્રની વાત કઈ રીતે છે એ આપણે અહીંયા સમજ્યા છીએ, અને હવે પછી આગળના સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 149 વાત કરીશું. જય જિનેન્દ્ર.
જય જિનેન્દ્ર.
જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.
જય જિનેન્દ્ર.